તારીખ 31/8/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 143 અને 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 34
કોઈ પણ ઉદયમાં આવવા યોગ્ય ને ઉદયમાં આવેલા કષાયો છે એનો રસ થોડો એમાં તીવ્ર રસ ન પડે, એમાં તીવ્ર રસથી આગળ ન વધો, તીવ્ર રસ ન થાય એની સાવધાની રાખો. એટલે સિદ્ધિ વિચારનો વિષય નથી, આચરણનો વિષય થઈ જાય છે. આપણે શું કેવું પડે છે, વાંચીને સાંભળીને, ઘણું વાંચીને ઘણું સાંભળીને એના વિચાર પેદા કરવા. અહીંયા એમ કે છે કે નહીં, સીધો અમલ કરવાની વાત છે. કે મારો રસ ન વધે એની જાગૃતિ અને સાવધાની મને હોવી જોઈએ. નુકસાન છે મારો કસાય રસ વધે કોઈ પણ ઉદયમાં, તો આ આત્માને નુકસાન છે. એના આનંદનો શાંતિનો ઘાત છે એની અંદર, મારી શાંતિ લૂંટાય છે. એ જાતનું નુકસાનથી જાગૃતિ આવે તો અવશ્ય કામ થાય છે, એટલે કે રસ મંદ પડે છે. એ વર્તમાનની વાત જુદી, ભવિષ્યની જે પ્રવૃત્તિ ચાલે છે એ રીતે આમ કરવું છે પછી આમ થાય તો સારું, પછી આમ થાય તો સારું, પછી આમ થાય પછી આમ કરવું, પછી આમ કરવું એ છોડી દીધું. એટલે જે થવાનું છે તે થવાનું, કાંઈ ચિંતા કરવાનું કારણ નથી, વ્યર્થ જ છે. જે કંઈ જે ચિંતા કરે છે એ ખરેખર વ્યર્થ છે, એનો કોઈ ઉપયોગ નથી, કોઈ એનું કારણ નથી. આવવાની છે આવવાની છે તો એ કેવી રીતે નક્કી કર્યું, જ્ઞાતાપણે રહીને નક્કી કર્યું કે ચિંતાને પર્યાય કરવામાં રસ વધારવા માટે નક્કી કર્યું. જ્યારે વસ્તુના સ્વરૂપનો બહુ સારો પ્રશ્ન છે, કારણ જે પર્યાય કસાયની વગર કસાયની ચિંતાની આવવાની છે તે આવવાની છે તો વસ્તુ સ્થિતિ છે, તો વસ્તુ સ્થિતિનું નિરૂપણ શું ઉદ્દેશથી છે, આ પહેલો સવાલ છે. જૈન દર્શનમાં વસ્તુનું સ્વરૂપ વસ્તુની સ્થિતિ પ્રસિદ્ધ કરી છે, પણ કોઈ શાસ્ત્રમાં એમ એમ પ્રસિદ્ધ નથી કરી, અમુક હેતુથી કરી છે, અમુક ઉદ્દેશથી કરી છે. શું ઉદ્દેશ છે કે એમાંથી આ આત્મા પોતાના હિતનો બોધ વિચાર કરે છે, આ હેતુ છે. ઓબ્જેક્ટ નિત્ય ઓબ્જેક્ટ છે, પ્રવચન કાઢી અધિકાર આચાર્ય મહારાજ શરૂ કરે છે. તો દ્રવગુણ પર્યાયનો અધિકાર ઉપાય છે કે આત્મામાં દ્રવગુણ પર્યાયને ઉત્પાદ ગણું એવું જે વસ્તુનું બંધારણ છે એની વસ્તુ સ્થિતિ શું છે. તો પહેલી ગાથામાં વસ્તુની સ્વરૂપનું નિરૂપણ કરતા દ્રવગુણ પર્યાય સ્વરૂપ પદાર્થ છે એમ કહેતા પર્યાય મુંડા પરત મયા મૂર્તિ વાતની દીધી. એક શ્લોકના એક ગાથાના ચાર ચરણ હોય છે, એમાં ચોથું ચરણ આ મૂકી દીધું કે પદાર્થ દ્રવ્યનું પર્યાય સ્વરૂપ છે પ્રવચન. એની ગુણો પજાયા અને એની પર્યાયો છે, બધા ગુણોને પર્યાય થાય છે. આ તો દ્રવગુણ પર્યાયનું નિરૂપણ કર્યું, શું કરવાનું ઉદ્દેશ શું છે કે પર્યાય મુંડાહી પર સમયા મુંડાહી પર સમય. આ જીવ અનાદિનો પર્યાયમાં મૂંઢ થઈને પર સમય થઈ ગયો છે, હિન્દુ મતમાં પ્રવર્તી રહ્યો છે. પર્યાયમાં એકત્વ બુદ્ધે એ પર સમય પણ છે, સ્વસમય પણ નથી. પણ પ્રભુ પર્યાય તો અંગ છે વસ્તુનો, એમ આપ સ્થાપો છો કે આ દ્રવગુણને પર્યાય એ મય વસ્તુ છે. ઓકે, જેમાં વસ્તુ હોવા છતાં પર્યાય બંધ પણ હું પર્યાય માત્ર પર્યાય જેવડો હું એટલું જ અવધારણ થાય છે તો બંધ પણ દ્રવગુણ પર્યાયનું નિરૂપણ કરતા જ ઉદ્દેશ મૂકી દીધો કે માત્ર અહીંયા વસ્તુનું સ્વરૂપ બતાવીને વાત પડી નથી દે, અમારો હેતુ છે વસ્તુનું સ્વરૂપ બતાવવા માટે. એ ઉદ્દેશ છે કે તારી પર્યાય બુદ્ધિ અમારે છોડાવી છે, તારું મિથ્યાત્વ છોડાવું. પર્યાય બુદ્ધિ કહો, પર્યાય બુદ્ધ પણ કહો, અને મિથ્યાત્વ હોવા મજૂર કરે. બહુ મિથ્યાત્વ અહીંથી શરૂ થાય છે. તો નિતત્વમાં નિતત્વ એટલે સમ્યક જ્ઞાનનું નહીં થવાયું જે નિતત્વ પદાર્થ એનું સ્વરૂપ દ્રવગુણ પર્યાય વાળું છે એમ કહેતા એ કહેવાનો જે ઉદ્દેશ છે કે પર્યાય બંધ પણ છોડાવવું એ સાથે સાથે કરીએ છીએ. એક જ શ્લોકમાં એક કરણ હતું. આપણે નક્કી કર્યું જે પર્યાય આવવાની છે આવવાની છે, શું ઉદ્દેશ છે એની પાછળ? કે શું સર્વ પ્રકારના રાગ દ્રષ્ટિ મુક્ત થાય છે? જો જે પર્યાય આવવાની છે એમ જ આવવાની છે, તો એવું જે તારું જ્ઞાન પણ તારો ઉદ્દેશ કોઈ મલિન છે, શુદ્ધ નથી, તારે પર્યાયમાં રુચિ છે, તને જે ચિંતા થાય છે એ તને ગમે છે અને તારે કરવી છે, માટે તો થવાની હતી તો થઈ એમ કહીને તારે એમાં રહેવું છે. શું ઉદ્દેશ છે? ઉદ્દેશ પકડી ગયા છે જે થવાનું છે થવાનું છે. ઉદ્દેશ શું છે એમ સમજવા પાછળનો ઉદ્દેશ શું છે, એમ કહેવા પાછળનો ઉદ્દેશ શું છે? રાગ દ્રષ્ટિ રહિત થવું છે કે જે રાગ દ્રષ્ટિની રુચિ છે એને પુષ્ટ કરવી છે? એક જ જગ્યાએથી બે વાત બનશે. જે યથાર્થ ગ્રહણ કરવામાં આવશે એ વિષયને આત્મનિતાર છે તો જરૂર આ દ્રષ્ટિ નિવૃત્તિ થશે. એમ નહીં અન્યથા ગ્રહણ થશે તો એ અયથાર્થ છે, એમાંથી તારા જ રાગ દ્વેષ વધશે, એમાંથી સ્વચ્છ થઈ જશે.
વસ્તુનું બંધારણ બતાવવામાં
એક સમયના ઉત્પાદ્ય ધ્રુવ તો પણ પર્યાય ગુંડ પર સમય આ છે એ વાત છે, એને છોડાવી દીધી છે. પર્યાય ગુંડ પણ થોડે તોડી નાખે એના માટે આપી દે છે. ઉદ્દેશ છે સ્વરૂપનું નિરૂપણ કરવાનો આ ઉદ્દેશ છે. એટલે સિદ્ધાંત બોધ વસ્તુના સૈદ્ધાંતિક સ્વરૂપને નિરૂપણ કરતો હોવા છતાં તે ઉદ્દેશ બોધને અર્થે નિરૂપણ કરવામાં આવે છે, ઉદ્દેશ બોધના હેતુથી નિરૂપણ કરવામાં આવે છે. એમને મધ્ય ખાલી સિદ્ધાંતોને વાત જ કરીને મૂકી દીધી છે એમ નથી. સિદ્ધે સિદ્ધો એનો સંબંધ છે. એક સિક્કાની બે બાજુ છે, જરાય એક બાજુ નથી રાખતા, સાથે મૂકી દે છે. આચાર્ય મારા તો કેટલી વિચક્ષણતા છે, આખા શાસનને જેને હેન્ડલ કરવું છે કેટલી વિચક્ષણતા છે, એમને નિરૂપણ કરવામાં કેટલી ગંભીરતા હશે એ વિચારવા જેવું.
શાસન ચાલે
હા, શાસન એવું ચાલે છે, કિંતુ નામ ના કહેવાય. એમના પછીના જે આચાર્યો થયા, મુનિઓ થયા, એની ગંભીરતા પાસે હું આ તો કોઈ તીર્થંકર તીર્થ પ્રવર્તા એવી શૈલી છે. કુંકુંડ આચાર્ય આત્મનો વિષય, વ્યાજનો વિષય વાત કરે છે, નિરૂપણ કરે છે. અને અમૃતચંદ્રાચાર્ય ટીકાથી ભાવો ખોલીને એમના ગંધર્વ જેવું કામ કર્યું. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કરાવો, કેમ કે એ સંસારી જીવને એમાં જ સમય વ્યતીત થાય છે. વર્તમાન ઠીક હોય તો ભવિષ્યની ચિંતામાં એ સમયને વ્યતીત કરે છે અથવા ખોવે છે. પણ આ જે વર્તમાનમાં ખોવે છે એ સંબંધે ચિંતા કરીને આશ્રમ અને બંધ, આશ્રમ અને બંધમાં પડ્યો છે. એમાંથી જરા પણ એક ક્ષણ પણ એમાંથી ઉપયોગને નિવૃત્ત કરતો નથી, એવી એને પોતાને પોતાની ભવિષ્યની ચિંતા અસમજણથી થાય છે. સમજણ વગરની વાત છે, જરાક સમજણ રાખે તો કઈ કરવાની ચિંતા જરૂર નથી રહી, કેમ કે પૂર્વ કર્મ તો બાંધીને આવ્યો છે. એને ડાપણ કહે છે, હા અહીંયા એને મૂર્ખાઈ કહે છે, એટલો ફેર છે. લોકો જેને ડાપણ કહે છે એને અહીંયા મૂર્ખાઈ કહે છે, બીજું કઈ નથી કહેતા. કેમ કે એ ડાપણ વાળા એમ માને છે કે આવું કઈક કરીએ તો આપણે બચીએ છીએ, આપણે આવીએ છીએ, આપણને લાભ થાય છે, એમ માની નહીં કરે છે. વસ્તુનું સ્વરૂપ જોતા એ વાત તદ્દન ખોટી છે. આખા વિશ્વ ઉપર વિજય મેળવવા નીકળેલો માણસ થઈ નથી જતો. આ હિટલર થઈ ગયો નથી, એના હાથમાં એટમ બોમ્બ આવ્યો, હાઇડ્રોજન બોમ્બ આવ્યો, તો એને કેવું પતી ગયો, મારી સામે તો કોઈ થઈ શકે એવું છે, મારી પાસે જે શસ્ત્ર છે દુનિયામાં ક્યાંય નથી, આ મારા તાબે થાવ, તમને હું મારું છું. નાબરમાં શ્રીલંકા આ બધું લેતો લેતો, જાપાન જર્મન બધું, જર્મન તો પોતાનો દેશ હતો, રશિયામાં ફેરી ગયો. ખરેખર તો આઠા વિશ્વ ઉપર એનું રાજ ચાલવું જોઈતું હતું, એની પાસે જે શસ્ત્ર હતું એ દુનિયામાં કોઈને પાસે ન હતું, છતાં નિષ્ફળ ગયો કે ન ગયો. તો નિષ્ફળ જવું, સફળ થવું એ એના અધિકારની વાત નથી, ખરી વાત એ છે, એ એના અધિકારની વાત નથી. સિકંદરે એ વાત ખુલ્લી કરી, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ એની વાત ખુલ્લી કરી, એ બધી મહત્વકાંક્ષાથી ઘણું મેં કર્યું, વાત ખોટે રસ્તે હતો, ખરેખર હું ખોટે રસ્તો હતો એ વાત જાહેર કરી દીધી. આ તો જૈન ધર્મમાં તો એનો નિચોડ અનંતકાળથી આ સિદ્ધાંતોનું નિરૂપણ ચાલે છે. બધા જ અનુભવોનો સાર કાઢીને, બધા જ અનુભવમાંથી પસાર થઈને નિષ્કર્ષ કાઢીને વાત મૂકે છે જ્ઞાનીનો સત્પુરુષો. વર્તમાનમાં તો અનુકૂળતા હોય એ અનુકૂળતા ભોગવવાના પરિણામે નથી રહેતા ભવિષ્યની ચિંતા પાછળ. વર્તમાનમાં અનુકૂળતા થઈ ગઈ હોય કઈ તકલીફ ન હોય, પણ ભવિષ્યની ચિંતામાં એટલો બધો ખોવાયેલો રહે છે કે વર્તમાન સુખની ભોગવી શકતો નથી. આ બધી એટલી મૂર્ખાઈ સિવાય બીજું કાંઈ નથી જીવતી, એમ કેવું. એટલે બીજું પદ કે સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા હો, આ વચનો એમણે એક મુમુક્ષુને કહ્યા, ખીમજીભાઈને કહ્યા, પણ આપણે પોતા ઉપર લેવાના છે. કે સત્પુરુષ મને આમ કહે છે. 1946 માં ભલે ખીમજીભાઈ ને આ પત્ર લખ્યો હોય પણ અત્યારે મને આમ કહે છે, સીધું આમ લેવાનું છે. આટલા કાળ સુધી જે કર્યું આમ શ્રીમદ ને સામે રાખી દેવા, કે અત્યારે સામે બેઠા છે ને મને કહે છે આ વાત, મને બોધે છે, મને ઉપદેશે છે, પ્રત્યક્ષ જ લેવા. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવ એ કરતા હવે અટકો. આટલા કાળ સુધી જે કરતા એવા, જે રીતે કરતા એવા, જે પ્રકારે જીવ કર્યો એ બધું ખોટું કર્યું છે. આ જીવ ખોટે રસ્તે હતો એ કરતા અટકી જવું છે, રસ્તો બીજો પકડવો છે એમ નક્કી કરો. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. તમે પૂર્ણ સુખથી ભરેલા છો, પૂર્ણ સુખ તમારામાં છે, કોઈ દુઃખનું બહારનું કારણ ખરેખર આ આત્માને છે નહીં ગમે તે પરિસ્થિતિમાં. અને બીજા જે જીવો દુઃખી થાય છે એ પ્રત્યે કરુણા અનુકંપા રાખો, દયા રાખો, જરા પણ બીજી રીતે ન જુઓ. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. આ એક એમને મોટી વાત કરી છે કે કદાચ પહેલી દ્રષ્ટિએ બુદ્ધિગમ્ય રીતે એમના વચનમાં શંકા પડતી હોય, શ્રદ્ધા ન રહે એવું લાગતું હોય તો પણ શ્રદ્ધા રાખો. અને એ કહે છે એ ન સમજાય ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરો. બને કે કોઈ વાત બુદ્ધિ સ્વીકારે નહીં એવી પણ કોઈ વાત લાગે તો પણ એ સત્પુરુષ છે, અનુભવી પુરુષ છે અને ઘણા અનુભવ પછી એ વાત કરે છે તો નક્કી કાંઈક આમાં સૌરૂઢ હોય અવળું ક્યાંય હોય નહીં. સત્પુરુષ હોય એ કોઈ વિપરીત અવળું કહે નહીં, કરે નહીં. તેથી કાંઈ અવળું છે જ નહીં. મને ન ખ્યાલમાં ન આવતું હોય, બુદ્ધિમાં ન આવતું હોય તો મારે વિશેષ વિચાર કરવો યોગ્ય છે. 143 શ્રદ્ધા રાખો. આ એક એવો વિષય છે કે જીવને મોક્ષ, જીવને સત્પુરુષ પ્રત્યેની અભક્તિથી બચાવી દે છે એવી એક શિખામણ છે એમની અહીંયા રિમુજીની. જે સત્પુરુષ પ્રત્યે જાણે અજાણે અભક્તિના પરિણામ થતા પોતાના આત્માને બહુ મોટું આવરણ આવી જાય એનાથી શાંતિ બચાવી લઈએ છીએ. ધીરો થઈને, શાંત થઈને પછી વિચાર કરજે કે કંઈક મારી ભૂલ થાય છે તો ક્યાં ભૂલ થાય છે એવું સમજો. પણ પહેલા આસ્તિક બુદ્ધિથી એનો તો સ્વીકાર કરી લીધે કે સત્પુરુષ છે માટે કાંઈ એમાં શંકા કરવાનો પ્રસંગ રહેતો નથી. ઘરના ચીર પરિચિત વ્યક્તિ હોય, જે કુટુંબીજન છે, તો બધા એનું ખાતરી છે કોણ કેવા છે એ ખાતરી છે. કોઈ બહારનો માણસ બીજી વાત કરવા આવે તો શું કરે છે પોતે, એમાં કઈ તમારે અમને સમજાવવાની જરૂર નથી. અમારા ઘરમાં રહેતા અમને ખબર પડે. એમ જેણે સત્પુરુષને શોધ્યા છે એટલે ઓળખ્યા છે. શોધવાનો અર્થ એ છે કે તું ઓળખાણ કર કે સત્પુરુષ છે કે નહીં. બલાલભાઈને એ માટે જરાક એમણે વિશેષ વાત કરી છે 228મે પાને એક છેલ્લો પેરેગ્રાફ છે. 140મા પત્રની ઉપર જે છેલ્લો પેરેગ્રાફ છે એમાં સત્પુરુષને શોધવા ઉપર એમણે થોડો પ્રકાશ પાડ્યો છે, એ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે કે અહો અનંત ભાવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહ ધારીને તમે ઈચ્છો છો શું કે છે, પોતાના માટે વાત કરે છે. અંબાલાલના ઉપરનો પત્ર છે કે અનંત ભાવના નું પર્યટન જે તમને થયું, હવે કોઈ સત્પુરુષના પ્રતાપે, એ પણ કોઈ સત્પુરુષનો પ્રતાપ છે કે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો, અમારો સમાગમ તમે ઈચ્છો છો, અમારા આશ્રયમાં રહેવા નથી, અમારા શરણમાં રહેવા તમે ઈચ્છો છો. તો તેની પાસેથી ધર્મ ઈચ્છો છો તમે, આ દેહધારીને તમે ઈચ્છો છો, એનો અર્થ શું છે કે તમે મને ઈચ્છો છો, મારી પાસેથી તમે ધર્મને ઈચ્છો છો. 228 માં 139 પત્ર નો છેલ્લો પેરેગ્રાફ, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પીડ્યો છે. જે સત્પુરુષ પાસેથી તમે ધર્મ ઈચ્છો છો, આ 22-23 વર્ષની ઉંમરે તમને ભેટો થયો, 22-23 ની ઉંમરે તો યુવાન માણસ હોય છે, છોકરા જેવો લાગે, 22 વર્ષના છોકરાને તમે જોઈ લો, મંદિરભાઈ થી નાની ઉંમર લાગે, જે સત્પુરુષ ગણવા એની પાસેથી ધર્મ ઈચ્છવો, અને એ પાછો વેપાર ધંધા કુટુંબ પરિવારમાં 2-3 વર્ષ પર્યા, એમના લગ્ન થયા છે, 19 વર્ષે લગ્ન થયા છે, વિચિત્ર પરિસ્થિતિમાં છે, આશ્ચર્યકારક ઉપાધિમાં પીડ્યો છે, એવી સંજોગોમાં પીડ્યો છે. નિવૃત્ત ભક્તો તો બહુ ઉપયોગી થઈ પડત, પહેલેથી કોઈ ત્યાગીની દિશામાં હતો તો ઉપયોગી થઈ પડત. મારું તમને તેને માટે આટલી શ્રદ્ધા રહેશે તેનું કોઈ કારણ હસ્તગત થયું છે? અંબાલાલભાઈએ કંઈક કહ્યું લાગે છે કે બસ હવે તો તમારા ચરણમાં રહી લેવું છે અને કલ્યાણ કરી લેવું છે, અનંત કાળે મને સત્પુરુષ મળ્યા, હવે છોડવા નથી, મારે મારું હિત સાધી લેવું છે, બસ બીજું હવે મારે કઈ કામ નથી, આ ભાવમાં મારે મારું કલ્યાણ કરી લેવું છે અને આપની પાસે રહીને આપના ચરણમાં રહીને કરી લેવું છે. ત્યારે એને પૂછ્યું છે,
આ પરીક્ષા
એને પૂછ્યું છે કે તમને એવું શું કારણ મળ્યું છે?
પરીક્ષા
મારી ઉંમર નાની છે, હું ઉપાધિમાં પડ્યો છું, વિચિત્ર પરિસ્થિતિમાં છું, અને તમે મારી પાસેથી ધર્મ ઈચ્છો છો તો શું કારણ તમને હાથમાં આવ્યું છે? ભાવે ચાલીને પૂછે છે. એના ઉપર રાખેલી શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવે અનર્થકારક તો નહીં લાગે, કઈ બીજે રસ્તે તો નહીં ચડી જાય ને? અર્થાત હજુ તેની પૂરી કસોટી કરજો, આ ક્રોસ એક્ઝામિનેશન છે કે કઈક તમને બે રસ્તે તો નહીં ચડાવી દે ને, પૂરી કસોટી કરજો, અને એમ કરવા માટે રાજી છે. તમે પરીક્ષા કરશો તો હું ખુશી છું, ઓગસિંહના એક તમે મને અનુસરશો તો હું ખુશી નથી, હું રાજી નથી, એવી લાઈન દોરી આપી છે. તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે, મારી તો એ ખુશી છે, પણ તમે જો કસોટી કરવાની પરિસ્થિતિમાં આવશો તો તમારી યોગ્યતા કહેવાશે, યોગ્યતા વગર તમે શું કસોટી કરવાના હતા, તમારી યોગ્યતાનું એ કારણ છે. અને કદાચ પુરવાર પર પણ નિશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય, એટલે કે ના ના અમને કઈ આગળ પાછળ પુરવાર પર આગળ પાછળ કઈ શંકા પડવાનું કારણ નથી, આપના પ્રત્યે નિશંક છીએ અમે, એમ હોય તો એમ જ રાખવામાં કલ્યાણ છે. તમે વગર સમજે પણ શ્રદ્ધા રાખો તો કલ્યાણ છે, સમજીને રાખો તો મને બહુ ખુશી થશે, એમ સ્પષ્ટ કહી દેવું. આજે વ્યાજબી લાગતા કહી દીધું છે. આ તબક્કે તમારી યોગ્યતા જોઈને આમ કહેવું મને વ્યાજબી લાગ્યું છે એટલે કહી દીધું છે, નહીતર મારી અંગત વાત હું તમને કરત નહીં. આજ્ઞાપત્રની ભાષા ઘણી ગ્રામીણ વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે, એનો ઉદ્દેશ કલ્યાણ થાય એટલો જ છે, એ સિવાય બીજા કોઈ કારણથી કોઈ તમારી સેવા લેવી છે એ કારણથી આ વાત કરી નથી એમ કહે છે. એવી રીતે સત્પુરુષને શોધવાની વાત છે. આ બાજુ વાત લીધી, પાંચમો બોલને લીધો કે કોઈ એક સત્પુરુષને શોધો તો એમ કહેવા પાછળ આગળ કહી ગયા છે અંબાલાલભાઈને કે તમે સત્પુરુષની નજીક આવો તો એની પરીક્ષા કરો, એને જેની પાસેથી તમારે ધર્મની પ્રાપ્તિ કરવી છે તે ધર્મ પામ્યા છે કે નહીં એની પરીક્ષા કરો, એની ખાતરી કરો. પછી અનુસરો, એમને અનુસરો નહીં. જો એમને અનુસરશો તો ક્યાં ખાડામાં પડી જશો, ખબર નહીં પડે ક્યાં ખાડામાં પડ્યા, કેટલા ઊંડા ખાડામાં પડ્યા, એ પરિસ્થિતિ ઊભી થશે. નક્કી થાય કે આ સત્પુરુષ છે, એની ગમે તે વાતમાં વિશ્વાસ કરજો. પછી અવિશ્વાસ કરવાનું કારણ રહેતો નથી. જેને જેને સત્પુરુષ ને ઓળખા એને એની કોઈ વાતમાં શંકા પડે નહીં, કોઈ વાતમાં એને નકાર આવે નહીં, નિષેધ આવે નહીં. અને 99 મહિના પછી એક વાતમાં નિષેધ આવે તો 99 ટોવાઈ જાય છે. એક સાચી રહેતી નથી, બધી માન્ય કરી છે, એ બધી અમાન્ય કરી નાખી એને. કોઈ પાત્ર જીવને અથવા કોઈ બહુ પ્રારંભિક પાત્રતામાં જીવ હોય એને એમ થાય કે ગુરુ દેવે પોતાના સ્વહસ્તે મને આ પ્રસાદી આપી છે, તો એમના પ્રત્યે બહુમાન, ભક્તિ, શ્રદ્ધાનું નિમિત્ત થાય છે. તે એના દર્શન મને ઘટવાનું કારણ છે એ દેવને. એ જ વખતે સત્પુરુષ પ્રત્યેનું બહુમાન, ભક્તિ સમજીને કેવું નિસંજ્ઞાએ એને એ વખતે તો એને દર્શન નો રસ ઘટે. આ નિયમ છે. તો એમાં એનું પરમાર્થનું કારણ શું કે નથી, એને નજીક આવવાનું કારણ છે, એને આકર્ષણ થશે. હું ફરીને જાઉં તો એના કમાને કારણે કઈ વાત પડશે કે નહીં પડે. કયો આત્મા કેવા સંસ્કાર લેશે, એમના સાનિધ્યથી, એમના સ્પર્શથી, તે કેવી રીતે નક્કી કરો? બીજો કેવી રીતે નક્કી કરશે ઉપલબ્ધ દ્રષ્ટિ વાળો કે આમ શું કરવા કરે છે? અને મૂળ સમયે જીવ એવું વિચારે કે જાણે પોતે દિગંબર સંપ્રદાયની બધી પરંપરા જેને જાણતો ન હોય અને બધી જેને ખબર ન હોય, ખરેખર તો બહુ જ અલ્પ એને ખ્યાલ હોય, ચાલતી પરિસ્થિતિ સિવાય એને બીજી કાંઈ ખબર ન હોય. જે સનાતન જૈન માર્ગ છે એમાં કેવા કેવા પ્રકાર હોય કઈ એનો બધા એને ખબર નથી હોતી દીવને, પણ જે ચાલતી પરિસ્થિતિ હોય એના ઉપરથી એમ થાય છે કે આ ચાલતી પરિસ્થિતિથી કંઈક બીજું કરે છે, આવું કેમ કરે છે, એને અભક્તિના પરિણામ થાય છે. જો આ મતાર્થી પણ ઉઠ્યો, જ્યાં ભલે દિગંબર મત હોય પણ જ્યાં મતાર્થી પણ ઉઠ્યો, નુકસાન થઈ ગયું, નુકસાન થઈ ગયું અભક્તિના પરિણામ. આવું કેમ કરે છે ગુરુજી, આવું ન કરવું જોઈએ ગુરુજી. ગુરુનો ગુરુ નથી થઈ ગયો, આવું ન કરવું જોઈએ, અને ગુરુએ આમ કરવું જોઈએ, અને ગુરુએ આમ ન કરવું જોઈએ, ગુરુએ આમ કહેવું જોઈએ, અને ગુરુએ આમ ન કહેવું જોઈએ, આ તો ગુરુનો ગુરુ થવાની વાત છે. આ બહુ મોટો અપરાધ છે, અપરાધ છે એ ખ્યાલ નથી હોતો. એટલે મતાર્થીપણામાં ક્યાં જીવ દર્શનમાં વધારી દે છે, દર્શનમાં વધી જાય ત્યાં પરિણામ કઈ બહુ ઉગ્ર નથી તીવ્ર કસાયનું, પણ દર્શનમાં ઘણું તીવ્ર થઈ જાય એવી વાત છે. ગુરુદેવને ભારતો સાથે
પ્રસાદી બાળકોને આપતા હતા, અમારી ત્યાં મોટા મોટા ચાલુ થઈ ગયા, પછી તો કઈ નાશ પાડે છે.
બાળકોને તો શરૂઆત થઈ, પણ બધાને આપતા, બધાને આપતા, ને બધાને આપવા પાછળ એમને કેવળ કરુણા હતી કે જીવો નજીક આવે, એને કોઈ બહુમાન થાય, ભક્તિ થાય, તો એમાં એને લાભનું કારણ છે. અને એમ કહ્યું કે કદાપી પૂર્વાર્પણ પણ નિશંક શ્રદ્ધા જ રહેશે તમને મારા પ્રત્યે, પુરવાર પર નિશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં, પણ તમારું કલ્યાણ જ છે એમ શું કરવા કહી દીધું? કે આજે મને એમ લાગે છે કે આટલી વાત તમને કરવાથી ફાયદો છે, તમને જે શ્રદ્ધા થઈ છે એ શ્રદ્ધા એકદમ જામ થઈ જશે, ભૂખડે નહીં એવી થઈ જશે જો હું તમને આ વાત કરીશ. તમારા કલ્યાણ સિવાય બીજો હેતુ નથી એની પાસે. એ વાત કરી દીધી. એટલે એના કોઈ પણ વચનમાં કોઈ પણ પ્રવૃત્તિમાં એટલી શ્રદ્ધા રાખો કે જે એમણે 272 માં એક પોસ્ટકાર્ડમાં એક વાત કરી છે. આનું 299 કે મહાપુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે. જે મહાત્મા છે, સત્પુરુષ છે, મહાપુરુષ છે, તેનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે. તારા માટે તો એ વંદન યોગ્ય છે. તીર્થંકર દેવ જ્યારે છેલ્લા તીર્થંકરના ભાવમાં જન્મ પામે છે તો જ્યારે એ જૈનમાં અને એક સાથે શેકમુનિના યોગે ઇન્દ્રનું નિંદ્રાસન હેલ્યું ત્યાં સીધો થડકારો આવ્યો. આવું બહુ પુણ્યવાન જીવ છે, લાખો વિમાન અસંખ્ય દેવોનો સ્વામી છે, એનું આસન કોણ હલાવે? એથી કોઈ પુણ્યવાન તો હોય તો હલે એનું આસન? એમાં શું છે? એથી કોઈ પુણ્યવાન તો હોય તો એનું આસન હલે નહીં, તો એનું આસન હલે નહીં. તરફ ધ્યાન કઈ વિશેષ પુણ્યવંતનો કોઈ પ્રકાર જગતની અંદર ઉભો થયો છે? આસન હલે છે, દૌર્ધિક જ્ઞાન મૂકે છે, ઉપયોગ મૂકે અવધિક જ્ઞાન. ઓહો, તીર્થંકર દેવનો જન્મ થયો ફલાણા ક્ષેત્રમાં, ફલાણા મનુષ્ય ક્ષેત્રમાં, ફલાણી જગ્યાએ ફલાણા તીર્થંકરનો જન્મ થયો. એ આચરણ, એ પ્રવૃત્તિ, બાળ પ્રવૃત્તિ, હજી તો બાળક છે, બાળક એ જ વખતે એને વંદન કરે છે, પોતાના આસન ઉપરથી ઉભા થઈને એને વંદન કરે છે. એનું ગમે તેવું આચરણ વંદન યોગ્ય છે. એ પૃથ્વી ઉપર તમે અવતાર લીધો, તમારું આગમન થયું, અમને અમારા વંદન છે, તમારા આગમનને અમારા વંદન છે. કેટલી સમ્યક દ્રષ્ટિ થઈને ભક્તિ આવી છે. એટલે એનું આચરણ હો, એનું વચન હો, ગમે તે પ્રકાર હો, તને આચરણ એ વંદન યોગ્ય છે. પછી એમાં કઈ બીજો પ્રકાર ઉઠાવવાની જરૂર નથી, બીજી વાત ઉઠાવવાની, બીજી શંકા ઉઠાવવાની, એ પરિણામ બંધ થઈ જવા જોઈએ. એક વાર એ વિષયને પૂરેપૂરો છંછેડીને સ્પષ્ટ કરી લેવો કે ફરીને આ જીવને એ પ્રકારની એવી શંકા, આશંકા, કુશંકા કઈ થાય નહીં કે જેને લઈને એને અભક્તિ થઈને દર્શન મૂળનું આવરણ આવે. એ પ્રકારનો ઉપજે એ વિષયનો પ્રકાશ પોતે કુદરતી રીતે બહુ સારો પડ્યો છે.
ગમે તેવા વચન મૂકીને તો બધા ફરચા પડી ગમે તેવા વચન
ઘરમાં 2 વર્ષનું બાળક હોય અને તો તમે બોલે કેવું પ્રિય લાગે છે. પોતાનું 2 વર્ષનું બાળક હોય, પરિવાર હોય, પોતાના પરિવારનું હોય, પોતાનું હોય પોતાના પરિવારનું હોય, દીકરાનો કે દીકરો, દીકરીનો દીકરો, ગમે તે હોય, તો થોડું બોલે તો એને કેવું મીઠું લાગે છે. જેને ઉપર એને મહત્વ છે એની વાણી ચોખ્ખી ન હોય તો મીઠી લાગે છે. તો તને સત્પુરુષની વાણી મીઠી ન લાગે એનો અર્થ એ તને સત્પુરુષ પ્રત્યે કઈ મહત્વ નથી. સીધી વાત આ છે, જેને સત્પુરુષ પ્રત્યે પ્રીતિ ભક્તિ હોય એને સત્પુરુષના વચનો પ્રત્યે પ્રીતિ ભક્તિ હોય, બીજું કઈ થાય નહીં. આ સીધી વાત છે.
પાંચસો છવ્વીસ નંબરનો પત્ર છે,
ઓગણીસ પાનું છે, અંબાલાલભાઈ ઉપર નો પત્ર છે. પહેલા પેરેગ્રાફ ની છેલ્લી ચાર લીટી લેવી છે. સત્પુરુષ નો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. જો કોઈ પ્રગટ સત્પુરુષ મળી જાય તો મુમુક્ષુ જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી કાંઈ દુર્લભ નથી. અનંત કાળે જે દુર્લભ જીવ છે અહીંયા કે છે કાંઈ દુર્લભ નથી. કઈ શરતે? હવે શરત મૂકે છે કે તથાપિ સત્પુરુષને વિશે તેમના વચનને વિશે તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મહિતનો વિચાર પણ જીવમાં ઉદય આપવા યોગ્ય નથી. એને આત્મહિતનો વિચાર પણ આવ્યો નથી. અને સત્પુરુષનો તે જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાષ્યું નથી, અથવા ભાષ્યું છે એમ કહેવું કઠણ છે. ખરેખર એને સત્પુરુષ મળ્યા નથી. મળ્યા હોય તો પણ એને મળ્યા નથી. કેવી કેવી વાત લીધી, જીવના હિતની વાત લીધી. આત્મજ્ઞાન ભલે તને અનંત કાળે નથી થયું, પણ જો કોઈ સત્પુરુષ મળે તો આત્મજ્ઞાન થવું કઈ દુર્લભ નથી. પણ શરત એટલી છે કે તને તેના પ્રત્યે પ્રીતિ ભક્તિ છે, તેમના વચનને પ્રત્યે પ્રીતિ ભક્તિ છે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ છે. બસ આ ત્રણ બોલ છે. તો કઈ તને આત્મજ્ઞાન દૂર નથી, અને નેત્ર અનંત કાળે પણ મળવાનું. આ સીધી વાત છે.
ગુરુદેવ મૂળ કહેતા તો પ્રિય
લાગે. હા, લાગવું જ જોઈએ, લાગવું જ જોઈએ. કદાચ ઠપકો આપે તો ઠપકો મેળવનાર ભાગશાળી છે, પણ ઠપકો આપે ને મોઢું ફરે એ દુર્ભાગ્યશાળી છે. શું? એને અણગમો થાય તો એ દુર્ભાગ્યશાળી છે. એને ગમો તો મારા ભાગ્ય ક્યાંથી કે મને સુધારવા માટે આમ વાત કરે, તો મારા ભાગ્યની નિશાની છે એમ એને સીધું સરળતાથી સીધું લેવું જોઈએ. પોતાના હિતની વાત લેવી જોઈએ. પણ જો એમાંથી બીજી રીતે લઈએ તો બહુ દૂર ચાલ્યો જાય અને અભક્તિના પરિણામ થયા વિના રહે એવું જ બને. એ પાંચે અભ્યાસ કરવા, એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. મુમુક્ષુ જીવની પાત્રતાને એ આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. જે બધા દસ ની વાત કરી 105 પત્રમાં, તો કે પહેલામાં બધા આવી જાય છે. પહેલું સર્વોચ્ચ ઉત્કૃષ્ટ સત્પુરુષના ચરણનું ઈચ્છું, તો એ ત્યાં પહેલી વાત કરી. અહીંયા છેલ્લી કરી પાંચમામાં, તો કે પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે એમ અવશ્ય માનો. અધિક શું કહું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. નથી ને? આમ વાત છે. ગમે ત્યારે, ગમે તે કાળે પણ એક સત્પુરુષને શોધ્યા વિના અને તેના પ્રત્યે અનન્ય શ્રદ્ધા થયા વિના આ પર્યટનનો એટલે પરિભ્રમણનો ક્યારે પણ કિનારો આવવાનો નથી. બાકીના ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. બાકીની જે ચાર વાત શિખામણની લગી એ પાંચમા માટે કરી છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તે પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણ માર્ગ મને સૂજતો નથી. મને પૂછો તો મોક્ષનો માર્ગ આ સિવાય મને બીજો કોઈ સૂચતો નથી. અને બધા મહાત્માઓએ પણ, મહાત્માઓને પણ એમ જ સૂજ્યું હશે અથવા એમ જ સૂજ્યું છે. આ પોતાના અનુભવની વાત કરી દીધી. હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. મારે જે કહેવું હતું એ કહી દીધું, તમને યોગ્ય લાગે એમ કરો. એ બધાની તમારી ઈચ્છા છે તો પણ અધિક ઈચ્છે ઉતાવળ ન કરો. એ પાંચેયની એ બધાને એટલે એ પાંચેયની તમારી ઈચ્છા છે મુક્ષુઓની, તો પણ અધિક ઈચ્છો, ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કટાશ, અને કટાશ તેટલી કટાશ. કેરીના દ્રષ્ટાંતે આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો, એ પણ મર્યાદિત વાત છે. એનો અર્થ એમ નથી કે કોઈ ઉગ્ર પુરુષાર્થથી ટૂંકા કાળમાં સાધના નથી થતી, એમ નથી. સામાન્ય રીતે વિવેક કરવાનો છે કે પોતાની યોગ્યતા શક્તિ દ્રવ્યક્ષેત્ર કાળભાવ જોઈ અને આગળ વધવાનું છે, નહીંતર ખોટી ઉતાવળ થશે. યથાર્થ ઉતાવળ તો બરાબર છે, અયથાર્થ ઉતાવળ હોય તો એની અંદર ખટાશ રહી જશે, એટલે ખામી રહી જશે, વળી પાછી ગડબડ ઉભી થશે એમાંથી કઈ. પછી 144 નું પત્ર છે સુભાષભાઈ ઉપરનો. ચૈતન્ય નો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, નજીક આવતા જાય છે. તમને પછીનો પત્ર છે 144. સુભાષભાઈ ઉપરનો પત્ર છે. આપનો પત્ર મળ્યું, પત્તું મળ્યું, પરમાનંદ થયો. ચૈતન્ય નો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. પોતાને હવે પ્રાણુભાવની દશામાં આવવાના છે, એક મહિનો છેટો રહ્યો છે, એટલે એમની અંદરની લગ્ની અને પરિણતિ કેવી થઈ ગઈ છે એનો ચિતાર છે સંક્ષેપમાં. ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કાંઈ સ્પૃહા રહેતી નથી. અવિચ્છિન્ન એટલે અતૂટક છે, વચ્ચે આંકરો ન પડે એવો નિરંતર ધારાવાહી. એને અવિચ્છિન્ન અથવા અછિન્ન કહેવામાં આવે છે. વિચ્છિન્ન ન થાય તે અવિચ્છિન્ન, વિચ્છેદ ન પડે. મૂળ તો છેદ, છેદ શબ્દ છે. છેદ ન પડે એને અવિચ્છિન્ન કહે. એ જ જોઈએ છે. બીજી કાંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તો પણ રાખવા ઈચ્છા નથી. એક તુણી તુણી એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. આ પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ તુણી તુણી એટલે પોતાનું જે પરમેશ્વર પદ છે એની જ પ્રવાહના, એ જ પ્રવાહમાં, એ તરફના પરિણામના પ્રવાહમાં રહેવું છે, ને એ સિવાય બીજું કાંઈ આ પરિણામને વેચતું નથી. અધિક શું કહેવું? લેખું લખાય તેમ નથી અને કઠું કથાય તેમ નથી. કલમ ચાલે એવું નથી અને વચન પણ ચાલે એવું નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે, જે પોતાના ચાલતા જ્ઞાનમાં એ બરાબર સમજાય છે કે કેવી દશા શરૂ થઈ છે. હવે કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે, એટલે કે એની ક્વોલિટીના પરિણામ, એને આનુષંગિક પરિણામ, એની લગ્નિના પરિણામ, એમાં એ શ્રેણીમાં, એ શ્રેણી એટલે વર્ગ, એ ક્લાસ, એ ક્વોલિટી, એમાં કોઈ આવે તો એને સમજાયેલું છે કે આ શું પરિસ્થિતિ છે. કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે, બાકી તો પ્રગટપણે કહી શકાય એવું નથી, વ્યક્તપણે કહી શકાય એવું નથી, એટલે અવ્યક્તતા છે. માટે જે નિષ્પ્રદશાનું જ રટણ છે તે મળે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. માટે જે નિષ્પ્રદશાનું જ રટણ છે, એટલે કે જે દશા પ્રાપ્ત ઈચ્છે છે અવિચ્છિન્ન ચૈતન્યનો નિરંતર અનુભવ, નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, તે દશાનું જ રટણ છે તે મળે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. આ કલ્પિત એટલે આખું જગતનો જે સંબંધ છે એ બધો કલ્પના માત્ર છે, ખરેખર કોઈને કોઈની સાથે કાંઈ સંબંધ નથી. એટલે એ મળ્યા છે, એટલે વાસ્તવિક સ્વાનુભવ દશા પ્રાપ્ત થવાથી આ બધી કલ્પના છૂટી જાય છે અને એ ભૂલી ગઈ છૂટકો છે. ક્યારે આગમન થશે એમ પૂછાયું કે ક્યારે આવવાના છો એમ પૂછાયું, એમ કરીને એ પત્રની અંદર ભાદરવાવત અમાસ આખો મહિનો એક બાકી રહ્યો છે. 24 વર્ષના પ્રારંભમાં પોતે લખે છે કે અનુભવ થઈ ગયો છે, એ તો એમણે શરૂઆતમાં જ લખ્યું છે. એટલે એ પહેલા
ક્યાં દિવસે એવું છે?
ધારાવાહી છે.
કાર્તક મહિનામાં ક્યાં દિવસે?
ના, એ નથી લખ્યું.
કાર્તક મહિનામાં છે
પણ છે, કાર્તક મહિનામાં. કાર્તક મહિનાના પત્રમાં એ ઉલ્લેખ
આજે
શરૂઆતમાં આવે છે. એને આગળ થઈ ગઈ ને એ વાત તારીખ મૂકી નથી. પહેલો પત્ર જે છે કાર્તક સુદ પાંચમ નો જે પત્ર છે એમાં વાત નાખી દીધી છે. એમાં સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ રહ્યા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય, તમે કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. મોક્ષની આપણને કઈ જરૂર નથી. પર્યાય બુદ્ધિ ગઈ છે. મોક્ષની આપણને કઈ જરૂર નથી. નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મંજનપણાની, નિષ્ફળપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગરની ગુપ્ત રહેલાની કૃપા થશે. અંદર ગુપ્ત રહ્યો છે, કૃપા થશે એમ આશા રહે છે. અનહદ ધ્વનિમાં મણા નથી. અંદર સીધી પરિણતિ પ્રગટ થઈ છે એમાં હવે કોઈ ખામી નથી. જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા.
જ્ઞાતા દ્રષ્ટા
અને 24મા વર્ષે વિશેષણ બહુ સારું વાંચ્યું છે. પરમ પૂજ્ય કેવળ બીજ સંપન્ન, કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું છે તમને. સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્ય ભાઈ,
સર્વોત્તમ ઉપકારી.
પણ આપણે એના ઉપરથી જે વાત નીકળી કે એક મહિનો જે બાકી રહ્યો છે એ કાર્તક સુદ છઠ ના પત્ર માં તે વાત એમણે લખી નાખી છે. કાર્તક સુદ પાંચમ ના પત્ર માં એમાં એમ તો લખ્યું છે કે 1947 માં સંકેત શુદ્ધ પ્રકાશ. 1947 માં પહેલો પત્ર છે. 1947 24મા વર્ષમાં પહેલો પત્ર છે. એમાં ઉલ્લેખ છે કે અમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એની દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એ પહેલા બધા પત્ર છે 1946માં પૂરા થયા. 1947માં પહેલો પત્ર છે એમાં ઉલ્લેખ મળે છે. પછી કાર્તક સુદ 14મો પત્ર છે. 170નો પડવા સુભાગભાઈ ઉપરનો. એમાં આજે આપનું એક પત્ર ભૂધર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતા હતા, પહેલા કાંઈક પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું. પ્રેમ ભક્તિ એટલે પરમાર્થ ભક્તિ. આત્મા જ્ઞાન પામ્યું એ તો નિસંશય છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાદ છે. કોઈને પૂછવાની મારે જરૂર નથી. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાદ છે. મિથ્યાત્મની ગ્રંથિ છે એની નાખી છે. સર્વજ્ઞાનીઓ એ પણ એ વાત સ્વીકારી છે. મારા અનુભવની વાત અનંતા જ્ઞાનીઓ સ્વીકાર કરે છે. કેટલી નિસંગતા આવી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. છેવટની કેવળ કેવળ જ્ઞાન દશાની જે સુલભ છે અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા અલ્પ પણ આયા માયાનું આવરણ બાદ કરે નહીં, થોડું પણ આવરણ ન રહે, એ વાત એમણે લખી છે 14મા પત્રમાં. પાંચો પછી 9 દિવસ પછી આ પત્રમાં શબ્દો ફેરવીને સ્પષ્ટ વાત લખી નાખી છે. આત્મા જ્ઞાન પામ્યું છે મારો આત્મા, ગ્રંથિ ભેદ થઈ ગયો છે, અનંતા જ્ઞાનીઓ સાક્ષી છે મારા અનુભવના, એ વાત એમણે 14મા.